Na kai. એનું નામ એમ સાધુ એની ખુમારીમાં બેઠો હોય ને, લાચારી કોઈ દિવસ ના બતાવે, ખાય ને મર ગયા, મારું કોઈ ગરીબ, અરે ગરીબી તો લઈને નીકળે છું તારી જોડે, ગરીબી તો નીકળે કરકે નીકળે હમ જબ સે સન્યાસી. ગુરુમુખ હૃદય ગરીબી આય, બહુ સરસ ગુરુમુખી ની અંદર પંજાબી ગાય છે, શીખો. ગુરુમુખ હૃદય ગરીબી આય, હૃદય ની અંદર નમ્રતા આવે, ગરીબી એટલે એની અંદર વિવેક આવે, નમ્રતા આવે. પેલી લાચારી નહી, મસ્ત દીનતા હોય હૃદયની અંદર. ગુરુમુખ હૃદય ગરીબી આય, કેટલો સરસ ભાવ છે. પોતાની જે સમૃદ્ધિ છે એમાં તો પોતે મસ્ત રીતે છે. જેમ જેમ ભજન વધે ને એમ તેમ તેમ વિવેક આવતો જાય, નમ્રતા આવતી જાય, સંતોષ આવતો જાય, શાંતિ મળે. અને આજ પારાશિષ આજ માપદંડ કે આપણા જીવનની અંદર ભગવદ અનુગ્રહ કે ભગવાનની કૃપા વધી રહી છે ત્યારે શાંતિ આવે, ક્રોધ જાય, ચિંતા ન આવે, સાહજિકતાનું જીવન જીવાય, ત્યારે સમજવાનું ભગવદ કૃપા હવે વરસ ઉતરતી જાય, ઉતરતી જાય. જીવન સમૃદ્ધ બને એમ માણસ વિવેકી થતો જાય. નમ્રા ભવન સર્વ ફલાગમ, ફળનું વજન વધતું જાય, ફળ જેમ જેમ મોટા થતા જાય વૃક્ષ ઉપર તેમ તેમ વૃક્ષ લચતું ઝૂકતું જાય, લચી પડે. એમ ભજન ભાવ જેમ વધે એની ઉર્જા વધે, એની શક્તિ વધે, અંદર એનું તેજ વધતું જાય ને એમ માણસ વિવેકી થતો જાય. ચૈતન્ય મહાપ્રભુ નામ સંકીર્તન કરતા જતા પુરીના માર્ગે રસ્તાની અંદર એક ગલિત કુષ્ઠ વાળો રોગી, એના શરીરમાંથી પરુ નીકળે, દુર્ગંધ આવે, માખો બમણે. મહાપ્રભુજી, ચૈતન્ય મહાપ્રભુજી એને સાફ સુથરો કરી નવડાવીને એને દવા કરીને કહે કે મને અડશો નહીં પ્રભુ, આપ તો ભગવાન છો સાક્ષાત, હું તો હું પાપી છું, મને ક્યાં અડો છો. પણ એટલી મોટી વિભૂતિ જેને કૃષ્ણનો અવતાર કહેવાય અને લોકો એના પગે પડે, એની આરાધના ઉપાસના સેવા કરે, એ એક નાનામાં નાના માણસની, એક ગરીબની, એ પોતાની જાતને પાપી માને છે એવાની સેવા. ગુરુમુખ હૃદય ગરીબી આવે, નમ્રતા આવે. જેમ ભજનનું સાધન વધતું જાય, સાધન ભજન વધે એમ માણસ છે. વિદવત્તા જેટલી વધારે આવે એમ માણસ હંમેશા ઝૂકતો જાય, વિવેકી બનતો જાય, નમ્ર બનતો જાય. પણ જે પોતાની અંદરની કુમારી છે એ શક્તિ તો એમને પ્રકાશા કરતી હોય, તેજ ની માફો સૂર્યની કઈક લાઈટ કે રેગ્યુલેટર નથી હોતું, એને વધતું હોય એને મેં તે પ્રકાશા કરતો હોય ઝળ ઝળ. એમ ભજન ભજનાનંદી આત્મા છે એનું આત્મતેજ એમને પ્રકાશા કરતો, એને કઈ વધતું ઓછું કરવા જવું જરૂર ના, પ્રકાશ. ગમે એટલા વાદળા હોય એ દિવસ ઉગે જ છે, દિવસ રહે છે. એમ એ મહાપુરુષ હંમેશા પોતાના ભજનથી પ્રકાશ્યા જ કરતો હોય, પ્રકાશ્યા જ કરતો હોય, ભલે વાદળો આવતા એને પ્રકાશ ના. રાવ તમે રંગે રમો, હે રાવ, રાજાની સંપત્તિ ભલે ગમે તે, રાવ તરીકે ભજનાનંદીને મહારાજે સંબોધન કર્યું એનો અર્થ, એની પાસે ભલે એક કૌપી ન હોય, હાથની અંદર એક ભિક્ષાની પાત્ર હોય માટીની, છતાંય સુઈ રહેતો હોય ઝાડ નીચે પથરાને ઓછીતું કરીને પાથરવાનું હરખું ના હોય, અને એનામાં એટલી ઉદારતા હોય કે કોઈ ઠંડીમાં એક સૂતો હોય ઝાડ નીચે આમ ધૂપકી વાળીને, કોઈ શેઠિયો જતો હોય કરે આ કોઈ સાધુ માણસ છે, આ ઠંડીની અંદર સુઈ દે કશું ઓઢવા પાથરવાનું નથી, તો પોતાની ફર્સ્ટ ક્લાસ સાલ હોય તો પેલો શેઠિયો ઓઢાડી જાય કે હાશ મેં બહુ મોટું કામ કર્યું સંતને મેં સાલ ઓઢાડીને ઠંડી, અને એ જ રસ્તે થઈને થોડી વાર પછી બીજો માણસ છે આ માણસ અહીં જંગલમાં ઝાડ નીચે સૂતો છે ને એને આવી મોંઘી સાલની ક્યાં જરૂર હતી, ઉઠાઈ લઈ લીધી, પણ પેલો એની મસ્તીમાં લઈ ગયા, તો ક્યું બી વાહ અર્જુન ક્યું બી વાહ ઘોડા દે ઘોડા ગયો તો વાહ લઈ ગયા, એની ઉદારતા એની પાસે જે કઈ હોય ને લૂંટાવી દે છે કે લે જાઓ લે જાઓ, કરોડ રૂપિયા લાખ રૂપિયા કે કરોડ રૂપિયા આલવા વાળો દાની કરતા જેની પાસે ભલે પાંચ પૈસા પાંચ રૂપિયા હશે પણ એ પાંચ રૂપિયા એક સામતા આપી દેશે ને તો પેલા લાખ કે કરોડ વાળાની ના દાન કરતા આ દાન મોટું હશે, એની પાસે જે હતું તે આપી દેશે, ઉદાર રાજા કરતા પણ ઉદાર દિલ હોય, જો કુછ આયા જો કોઈ આયા ઉસકો દે દિયા કે હમારા નહીં હૈ ઉસકો નહીં દેંગે એસા નહીં, ઇતના કલ કે લીએ બચા કે રખ લે ઇતના હી દેને, એક વાર લે જાઓ મોજ કરો ખાઓ, રાજાની અંદર જે ગુણધર્મો હોય જે ઉદારતા હોય જે એવી ઉદાર એથી પણ વિશેષ ઉદારતા એ સાધુના જીવનમાં હોય ત્યારે રાજા નહીં મહારાજ, અને આંગણેથી કોઈ ભૂખ્યો ના જાય કોઈ તરસ્યો ના જાય કોઈ દુઃખી ના જાય, આવો ભાઈ દવા લેતા જાય દુવા લેતા જાય આશીર્વાદ લેતા, જેમ તરસ્યાને પાણી આલે એમ ભૂખ્યાને ભોજન ગાલે, જેને શ્રબદ રહે તેને કેમ સાલે, શબ્દ હોય જેને વિરહ હોય ભગવાનના નામનો એને પણ આપે લે આશીર્વાદ, પણ આપે ખરા સત્સંગ દેતો ને સત્સંગ આપે સ્વાર્થ દેતો ને સ્વાર્થ આપી દે એટલે સ્વાર્થ લઈ જાય, જલારામ જેવો ભજનાનંદી સંત ને ખૂબ ખૂબ તાવ આવેલો ખૂબ બીમાર હતા ખૂબ બીમાર હતા, સંતે કહ્યું જલારામ ને તારી પત્ની મને આપ હું બીમાર છું એ સેવા કર કે લઈ જાઓ, રાવણે ભગવાન શંકર પાસે દ્રૌપદી પાર્વતી માંગ્યા કે લઈ જાગે, શંકર ભગવાને પાર્વતીને આપી દીધી રાવણને કીધા લઈ જા, આ કેવી કેવી વિચિત્રતા આવી ઉદારતા, રઘુવંશ નામ પડ્યું છે એમાં ભગવાન રામનો જન્મ થયો છે, બરાબર છે, તો રામ રાજ યાદ કરીએ છીએ પણ વંશ રઘુવંશ રામ વંશ નથી કહેતા રઘુવંશ, તો આટલો સુંદર રામ રાજ ચાલતો હતો ત્યારે ઘણા બધા શ્રેષ્ઠીઓ અને વિચારકો એને સારા સજ્જનોએ એક વિચાર આવ્યો કે ભાઈ હવે રઘુ કરતા પણ રામ બહુ મોટા થઈ ગયા, વંશનું નામ બદલી નાખીએ તો રઘુ તો બહુ નાનો રાજા હતો, રામ તો મહાન થઈ ગયો, રામ રાજ્ય ચાલે તો રામ વંશ કેમ ના ચાલે, રઘુવંશ દરબાર ભરાયો પ્રસ્તાવ આવ્યો, રામના દરબારની અંદર પ્રસ્તાવ આવ્યો વંશનું નામ બદલવું છે, ઘણી ચર્ચાઓ હતી રામના પક્ષે, ઘણી બધી દલીલો થવા માંડી, બસ રામ વંશ થાય રામ વંશ, એક પ્રૌઢ એક વૃદ્ધ અતિ શાંત અને થરેલ માણસ ઉભો થયો અને એને કહ્યું કે રઘુવંશ શા માટે અને રામ વંશ કેમ નહીં, જાણો છો પેલો સાંભળો મને કે છે, અને રઘુવંશ જ નામ રહેશે રામ એટલી તોલે નહીં આવી શકે, કેવી રીતે બધા સાંભળવા માટે તૈયાર છે, કે રામ એની પત્ની એક રાવણ એક બ્રાહ્મણ લઈ ગયો અને મારીને પાછો લઈ આવ્યો, પણ રઘુએ પોતાની પત્ની આપી દીધા પછી પાછો લઈને નથી આવ્યો અને ત્યાગી આપી દીધું. રાજા હતો છતાં પોતાની રાણી આપી દીધી, અને એટલા માટે એના પરાક્રમ ઉપર એના ત્યાગ ઉપર રઘુવંશ વાંચજો કે રઘુવંશ શા માટે નામ પડ્યું. એટલે રામ કરતા પણ રઘુ શ્રેષ્ઠ છે, માટે વંશનું નામ નહીં બદલી શકાય. ત્યાગની અંદર મહત્તા છે, રાજાની સત્તા આગળ પણ મહારાજ ત્યાગી મહાન શ્રેષ્ઠ છે. અને ત્યાગી રઘુ ત્યાગી હતા રાજા, એટલા માટે રઘુવંશ તરીકે આજે પણ ઓળખીતો છે. રઘુવંશમાં રામ થયા છે એમ કહ્યું, અને ગૌરવ છે રઘુવંશનું કે આમાં ત્યાગી મહાપુરુષ રાજાઓ થઈ ગયેલા છે. આપણી સંસ્કૃતિની અંદર પરંપરામાં ત્યાગને મહત્તા આપવામાં આવેલી છે. રાજાઓને શાસકો સમ્રાટો અનેક થઈ ગયા છે, કોઈને પૂજ્યા નથી, કોઈને પગમાં પડ્યા નથી, પણ ઋષિ છે, ભલે નાનામાં નાનો ઋષિ છે પણ ત્યાગી છે, ચિંતક છે, તપસ્વી ઋષિ છે. માટે એક મોટો રાજા પણ તપસ્વીના ચરણમાં માથું મૂકી દે છે. અમારા કરતા ત્યાગી ઋષિ રાજા કરતા પણ ઋષિ મોટો છે, મહાન, કારણ સંસ્કૃતિની જવાબદારી એને માથે છે. સંસ્કૃતિનું સર્જન, હા, સંસ્કૃતિની રક્ષા રાજા કરે છે, સંવર્ધન પ્રજા કરે છે,